તારીખ 27/6/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 491.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 679 તારીખ નાની માણી કેવી હોય એ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપ્યું. હવે ભૂતકાળના જ્ઞાની સંબંધી વર્તમાન જ્ઞાની પુરુષને ઓળખાણ સહજ માત્રમાં સ્વાભાવિકપણે થાય છે એ વિષય ઉપર વાત થતું. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી ગઈ હોય, એટલે કે મુખેથી જે બોલ્યા એવી વાણી રહી ગઈ હોય, તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. વર્તમાન કાળમાં એમ જાણી શકાય છે, જ્ઞાની જાણે છે કે આ જ્ઞાની પુરુષની વાણી છે. ચોક્કસ પ્રકારના ભાવો ભાષામાં વ્યક્ત થયા હોય છે, જે ભાષા એમના અનુભવને પ્રદર્શિત કરતી હોય છે, એમના અનુભવને વ્યક્ત કરતી હોય છે. એવી ભાષા અનુભવ વિના ન આવી શકે એવો સ્પષ્ટ ખ્યાલ વર્તમાન જ્ઞાની પુરુષને આવે છે. વર્તમાન જ્ઞાની વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે, કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની અને જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. આશય આપ્યા જ્ઞાની આત્મકલ્યાણ સાધતા સાધતા બોલે છે અને એ વિષયથી જે અજાણ છે તદ્દન એ વિષય એ વાણીમાં આવે ક્યાંથી? એટલે રાત અને દિવસની વચ્ચે જેટલો તફાવત છે એટલો તફાવત પુરુષને બંનેની વાણી વચ્ચે દેખાય છે. એટલું જ નહીં, આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. આત્મદશા કોઈ જ્ઞાનીની ઉગ્ર હોય છે તો એની વાણીમાં ઉગ્રતા આવે છે. આત્મદશાની તારતમ્યતા એટલે ડિગ્રી વિશેષ હોય તો વાણીમાં પણ તે પ્રકાર ઉત્પન્ન થયા વિના રહેતો નથી. એટલે આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય એટલે આત્મકલ્યાણ સધાતું હોવાથી એ વાણી તારતમ્યતાને પણ પ્રસિદ્ધ કરે છે અને તે આશય ઉપરથી તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. સહેજ માત્રમાં એ ખ્યાલ આવે છે કે આટલું બળવાનપણે જેમનું વચન છે એ એમના બળવાન પરિણમનને પણ બતાવે છે, દર્શાવે છે, એ સ્વાભાવિકપણે સમજાય છે. દ્રષ્ટાંત લેવો હોય તો લઈ શકીએ. સુગાનીજીની વાણીમાં એ તારતમ્યતા જોવામાં આવે છે. તો એમનો પુરુષાર્થ ઉગ્ર હતો, એમની દશાની તારતમ્યતા વિશેષ હતી એ વાત એમની વાણી ઉપરથી સમજાય છે. અને જ્ઞાની પુરુષને તો સ્વાભાવિક દ્રષ્ટિએ જ થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય પણ લક્ષ્યગત થાય છે. દશા કેવી હતી ગોપાળુદેવે લખ્યું છે, કુંદકુંદ આચાર્યજી દેવ આત્મસ્વભાવમાં બહુ સ્થિર હતા. 2000 વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય થયા, એમની વાણી અત્યારે રહી ગઈ છે સમયસાર આદિ શાસ્ત્રોમાં, સમયસાર નિયમતા. તો 2000 વર્ષ પહેલાં પણ એમની આત્મસ્થિરતા ઘણી હતી કે વર્તમાન જ્ઞાની પુરુષ જાણી શકે છે. કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે. અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધબીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. વર્તમાન જ્ઞાની એટલે માત્ર ચોથા ગુણ સ્થાનવાળા ન લેવા, વિશેષ પ્રજ્ઞાવંત કોઈ હોય અને એને ભાવભાષણ થઈ ગયું હોય, પ્રગટ બોધબીજ, બોધબીજ એટલે ભાવભાષણ, એવો પુરુષ હોય તો પણ એ વાતને પરખી શકે છે. પછી જ્ઞાની તો પરખી શકે એ કહેવાની જરૂર નથી. પણ ભાવભાષણ થયું હોય અને હજી અનુભવ ન થયો હોય તો પણ, કોઈ વિશેષ પ્રજ્ઞા હોય એટલે નિર્મળ પ્રજ્ઞા હોય વિશેષપણે, તો એ પણ આ પ્રકારને ઓળખી શકે છે. ઓળખે છે, એક હીરાને ઓળખે તે બધા હીરાને ઓળખે, એક જ્ઞાનીને ઓળખે તે બધા જ્ઞાનીને ઓળખે. હા, ભાવભાષણમાં પણ એ કેપેસિટી આવે છે. બરાબર નહીં, બરાબર ઓળખે છે. જે એકને ઓળખે તે અનેકને ઓળખે, કેમ કે જાતિ તો એક છે ને. તર્ક કરીએ કે એકને ઓળખે ને બીજાને ન ઓળખે તો એનું કારણ શું બતાવશો? એનું શું કારણ? એક જાતે હોવાથી એકને ઓળખે તે બધાને ઓળખે. હા, તારતમ્યતા પકડી હતી, એક ભાવમાં એ કામ કરી લેશે અને પછી નિર્વાણ પદને પ્રાપ્ત થશે. એ તારતમ્યતા પકડી, વાણી ઉપરથી તારતમ્યતા પકડી છે. એ કેટલી તીવ્રતાથી આત્મસ્વરૂપને સાધે છે એ એમની વાણીમાં, એમની સાધના પ્રદર્શિત થાય છે. વાણી દ્વારા એમની સાધના પ્રદર્શિત થાય છે. જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. સમ્યક દર્શન ન લીધું, કેમ કે જ્ઞાનીને ઓળખે છે તે નિર્વાણ પદનો અધિકારી થાય છે. જો જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવ સહેલાઈથી કરી શકતા હોત તો સર્વજીવને નિર્વાણ પણ સહેલાઈથી પ્રાપ્ત થતો હોત, પણ એ વાત એટલી સહેલી નથી. એ વાત એટલી સહેલી નથી, એ કેમ સહેલી નથી એ અંગેનો પત્ર 416માં છે કે જ્ઞાની પુરુષને નહીં ઓળખવાના કારણોમાં ત્રણ પ્રકારના પરિણામ વર્તતા હોય ત્યાં સુધી જ્ઞાની પુરુષની ઓળખાણ થવાની યોગ્યતા અથવા ક્ષમતા તે મુમુક્ષુ જીવને હોઈ શકતી નથી. ભલે મુમુક્ષુ હોય તો પણ બીજા તો ન ઓળખે, સામાન્ય મનુષ્ય તો ન ઓળખે, પણ મુમુક્ષુ પણ આ ત્રણ પ્રકારમાંથી કોઈ એક પ્રકારના પરિણામ જ્યાં સુધી ચાલુ રાખે ત્યાં સુધી એને જ્ઞાની પુરુષનું થાય નહીં. એ 416 નંબરનો પત્ર છે, વિષયના અનુસંધાનમાં એને લઈએ. છપ્પન પાલે પહેલાં ધ્યાનના વિષયમાં એમણે કેટલાક પોઈન્ટ્સ આપેલા છે, પછી ધ્યાન સંબંધીનો એમનો અભિપ્રાય છે એ વ્યક્ત કરતો એક પેરેગ્રાફ છે, ત્યાર પછી 357 પાને છેલ્લા બે પેરેગ્રાફ આ વિષય ઉપર છે. ઉપરનો પેરેગ્રાફ પણ લઈ લઈએ, ધ્યાનના વિષયનો છે ને જરાક, એટલે ચોપડ થોડી થઈ જાય, કેમ કે આજકાલ ધ્યાનનું આકર્ષણ વધ્યું છે. ધ્યાન કરવું, ધ્યાન કરવું, આત્માનું ધ્યાન. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે, ઉપર 19 મુદ્દા આપ્યા પછી એ પોતે જાણતા હતા કે ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. જે ધ્યાનનો વિષય શુદ્ધાત્મા હોય તે શ્રેષ્ઠ ધ્યાન છે, અથવા એ ધર્મ ધ્યાન છે. એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. આત્મધ્યાનની પ્રાપ્તિ આત્મજ્ઞાન વિના થતી નથી. જુઓ ક્યાં આવેલ, વાતને ક્યાં લઈ જાય છે. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી, એટલે આત્માની યથાર્થ ઓળખાણ સિવાય એ થાય. અને એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન અને પ્રેમ એ છે. આટલા શબ્દો લગાવી રહ્યા છે. એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ આત્મબોધ સિવાય થાય નહીં, બોધ એટલે ઓળખાણ, અને એવી ઓળખાણ જ્ઞાની પુરુષ વિના થાય નહીં. એટલું ટૂંકું ન લખ્યું કે જ્ઞાની પુરુષ વિના થાય નહીં, બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ પોતે જ બોધ સ્વરૂપ છે, તેમનો તેમનો સંગ, તેમનો આશ્રય, તેમનો સંગ, તેમને વિશે બહુમાન અને તેમના પ્રત્યે પ્રેમ એનો મુખ્ય માર્ગ છે. એ આત્મબોધ બીજજ્ઞાન પ્રાપ્તિનો મુખ્ય માર્ગ છે, અને એ બીજજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યાર પછી સમ્યક દર્શન આવતા વાર લાગતી, આત્મજ્ઞાન થતાં વાર લાગતી નથી, અને એને થાય થાય ને થાય. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે. એ જ બીજું બધું કર્તવ્ય છોડી દે છે, એમ જીવને આવ્યું નથી. એમને સંગ કર્યો છે પણ આ પ્રકાર આવીને સંગ કર્યો નથી, કે આ જ્ઞાની પુરુષ છે અને એમનો આશ્રય એ જ મારું કર્તવ્ય છે હવે. અને તે જ કારણ તે જ કારણે જીવનું પરિભ્રમણ થયું છે અથવા પરિભ્રમણ મીઠું નથી ને ચાલુ રહ્યું છે એમ અમને તો દ્રઢ કરીને લાગે છે, એમ અમને લાગે છે નહીં, અમારી દ્રઢ માન્યતા છે. આ જ એક લેકિંગ પોઈન્ટ છે. હા, એમનો અનુભવ. હવે કેમ એમને કેમ આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એને આવ્યું કે ઓળખાણ થઈ નહીં. ઓળખાણ થઈ તો પાછળ પડી જાય, પણ ઓળખાણ થઈ નહીં. ઓળખાણ શું કરવાનો થઈ એ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપે છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. ત્રણ દોષ ન લીધા, ત્રણ મોટા દોષ છે. મુમુક્ષુ છે છતાં મોટા દોષ છે, ગેરમુમુક્ષુની વાત નથી ચાલતી. જે મુમુક્ષુ છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, શાસ્ત્રો વાંચે છે, એને એવો એવા પ્રકારના ત્રણ મોટા દોષ રહી જાય છે કે જેને કારણે જ્ઞાની પુરુષનો યોગ હોવા છતાં ઓળખાણ થવામાં તકલીફ છે. ઓળખાણ થતી નથી, ઓળખાણ થતી નથી. એક ઓળખાણ નથી થતી એટલે નિર્વાણ પદ સુધી પહોંચવાની જે પરિસ્થિતિ ઊભી થાય એ બધી ખલાસ થઈ જાય છે. આવે છે ઓલ ફોર અ વોન્ટ ઓફ અ નેમ ધ બેટલ વોઝ લોસ્ટ. એક ખીલીના કારણે આખી લડાઈ હારી ગયા. કઈ ખીલી હતી? કે મુખ્ય જે સોલ્જર એના ઘોડાના નાળની અંદર એક ખીલી નહોતી. ઘોડાને નીચે પગમાં નખમાં નાળ નાખે છે ને લોખંડનો, એ ખીલી નીકળી ગયેલી ઘસાઈને. નાળ છે એ છૂટનો અડધો બીજી ખીલીઓ સાથે લાગેલો ને એ ખીલી નીકળી ગયેલી એક, એટલે થોડો બહાર આવી ગયો. એ નાળ એના બીજા પગારે ભટકાય એટલે ઘોડો સ્પીડ કરી શકે નહીં, અથવા જે પ્રમાણે એને વ્યૂહમાં દોરવો જોઈએ એ સમયસર દોરાય નહીં. એટલે ઉપર બેસેલો લડવાવાળો અસવાર છે, સોલ્જર છે, એ બરાબર વ્યૂહાત્મક રીતે લડી શકે નહીં. સરવાળો એ આવ્યો કે લડાઈ હારી જવાનો મારો આવ્યો, તેને કારણે એમ મુમુક્ષુની ભૂમિકામાં સામાન્ય દેખાતો દોષ બહુ મોટો દોષ હોય છે એવી ભાગ્યે જ ખબર પડે છે. એટલે બહુ લાઇટલી લઈ લઈએ છે, હળવાશથી લઈ લઈએ છે કે એમાં શું આપણે આટલું થાય, એમાં શું તો આપણને અત્યારે તો એવું થાય જ નહીં. અત્યારે આપણે કોઈ સામાન્ય મુમુક્ષુ છે, આપણને તો એવું જ થાય ને, આપણને તો એવા ભાવ હોય જ ને, એમ કરીને સમાધાન કરી લઈએ છીએ. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એમાં એક તો હું જાણું છું ને હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન નામનો મોટો દોષ છે. એટલે બુદ્ધિ લગાવે છે, ટૂંકામાં શું છે, પોતાની બુદ્ધિ લગાવે છે, બુદ્ધિને આગળ કરે છે. મારી બુદ્ધિ માન્ય કરે તો માન, મને બુદ્ધિમાં બેસે નહીં તો શું થાય, મારી બુદ્ધિ ના પાડે છે, આ ગડબડ થાય છે. ને એમાં પોતે હું સમજું છું એ વાત ઊભી છે. નાની સમજાવે છે એમને, હું પણ કંઈક સમજું છું એ ભલે સમજાવે, પણ આપણે કાંઈ નથી સમજતા એવું કાંઈ નથી. હું પણ સમજું છું એવું સ્થૂળપણે કે સૂક્ષ્મપણે જ્યાં સુધી પરિણમન રહી જાય છે ત્યાં સુધી જ્ઞાની પુરુષની વાત જે રીતે ગ્રહણ કરવી જોઈએ તે રીતે ગ્રહણ થતી નથી. જે રીતે ગ્રહણમાં એ રીત એવી છે કે જે પ્રકારે વિનય આવવો જોઈએ એ પ્રકારે વિનય ન આવે, એક તો, અને જે પ્રકારની ગરજ જેટલી હદે ઊભી થવી જોઈએ એ પ્રકારની એટલી હદની ગરજ ના આવે. એટલે ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે ભગવાનની સભામાં ઇન્દ્ર પણ ગલુડિયાની જેમ બેસે, એટલે એને વિનય ઘણો હોય છે, એની ગરજ ઘણી હોય છે, એમ કેવું છે. થોડો વિનય હોય છે ત્યાં છેતરાય છે, મુમુક્ષુ છે એટલે અવિનય કરતો નથી. નાની પુરુષનો અવિનય કરે એ તો મુમુક્ષુની કક્ષામાં પણ ગણવા યોગ્ય નથી, એ તો મુમુક્ષુની નો વ્યવહાર ચૂકાઈ ગયો હોય એટલે વાત પૂરી થઈ ગઈ કે એ તો મુમુક્ષુ પણ ગણવા યોગ્ય નથી. પણ જે વિનય કરે છે અને જે જે માત્રામાં થવો જોઈએ એ માત્રામાં ઓળખાણના અભાવને લઈને થતો નથી, ત્યારે એ પોતે છેતરાઈ જાય છે કે હું તો વિનય કરું છું, હું ક્યાં વિરોધ કરું છું? બીજા કોઈ વિરોધ કરે છે એમ હું વિરોધ થોડો કરું છું, હું તો વિનય કરું. એને વંચના બુદ્ધિ કહી છે. એ પત્ર લીધો છે 526, 526માં એ વાત લીધી છે. જુદી જુદી જગ્યાએ આ બધો વિષય નિરૂપિત થયેલો છે પત્રોમાં, એને એક જગ્યાએ કોર્ડિનેટ કરવો જોઈએ તો આખી વાત સહન સમજાય. છેલ્લો પેરેગ્રાફ, પાનું 422, છેલ્લો પેરેગ્રાફ. તે સાધનની આરાધના, તે સાધન એટલે શું? ઉપર કયા તે સત્સંગ અને સદગુરુ અને સત્શાસ્ત્ર આદિ સાધન કયા છે જે અનન્ય નિમિત્ત છે? જ્ઞાની પુરુષના વચનમાં ભલામણ છે, સત્સંગ સદગુરુ અને સત્શાસ્ત્ર એ એના સાધન છે. શું? તે સાધનની આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુ પણ છે, એમાં કોઈ બીજો હેતુ નથી. તથાપિ જીવ જો ત્યાં પણ વંચના બુદ્ધિએ પ્રવર્તે, વંચના એટલે છેતરાઈ જાય એવી બુદ્ધિને વંચના બુદ્ધિ કહે છે, છેતરામણી બુદ્ધિ. વંચના બુદ્ધિ એટલે છેતરામણી બુદ્ધિ, તો કોઈ દિવસ પણ કલ્યાણ થાય નહીં. વંચના બુદ્ધિ એટલે એનો અર્થ પણ કરે છે, વંચના બુદ્ધિ એટલે સત્સંગ સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ ઘટે તે મહાત્મ બુદ્ધિની, ખરા આત્મભાવે જેટલું મહાત્મ આવવું જોઈએ અથવા મહાત્મ આવવાનો અભિપ્રાય હોવો જોઈએ, મહાત્મ બુદ્ધિ એટલે અભિપ્રાય હોવો જોઈએ એ નહીં. અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ત્યા કર્યું છે. ઘણું વાંચ્યું, ઘણું સાંભળ્યું, ઘણી ક્રિયાકાંડ કરી, ઘણા પૂજા ભક્ત કર્યા, પણ હજી અજ્ઞાનપણું જ રહી ગયું છે. તે માટે તેની પોતાની અલ્પજ્ઞતા અને લઘુતા વિચારી પોતાની અમહાત્મ બુદ્ધિ નહીં, એ તો મહાત્મ બુદ્ધિ તારે જ ન આવે કે પોતાનું મહાત્મ વધારે હોય ત્યારે, પોતાની અમહાત્મ બુદ્ધિ આવે તો સદગુરુને વિશે મહાત્મ બુદ્ધિ આવ્યા વિના એ સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધવાની એ પણ વંચના બુદ્ધિ છે. ત્યાં પણ એટલે સત્પુરુષની સમીપમાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે, જીવ નમ્રતા અને લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે તે જીવ હજી ભવ પરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. ભવ પરિભ્રમણમાં ભય લાગ્યો હોય એને પોતાનો અહમ ભાવ એવો રહે નહીં, પોતાની અમહાત્મ બુદ્ધિ એને ભાસે ભાસે ને ભાસે જ. વધારે લક્ષ તો પ્રથમ એટલે સૌ પહેલાં વધારે લક્ષ તો જીવને આ થાય કે મને પૂરેપૂરું મહાત્મા આવવું જોઈએ. તો સર્વશાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે તો શાસ્ત્રનું પણ પ્રયોજન કરશે, શાસ્ત્ર મારશે એનું, અને આત્માર્થ આત્માનું પણ પ્રયોજન કરશે. એ તો વિંચના બુદ્ધિમાં થઈ ગયું. આ તો વિનય કરે પણ એટલા પ્રમાણમાં આવવો જોઈએ એટલા પ્રમાણમાં આવતો નથી, ત્યાં છેતરાઈ જાય છે. આપણે તો માનીએ છીએ, આપણે ક્યાં વિરોધ કરીએ છીએ? આપણે તો યથા થોડો વિનય, બીજા જેટલો નથી કરતા, બીજાને દાદી ભક્તિ છે પણ આપણને થોડી તો છે ને, આમ છેતરાઈ જાય. એ શેમાંથી આવે છે કે પોતાનું અમહાત્મપણું નહીં એટલે હું સમજું છું, એ વાત ક્યાંય ને ક્યાંય એને આડી આવે છે. બીજું, પરિગ્રાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. પરિગ્રહ આદિક એમાં જ બધા સંયોગો લઈ લેવા, કુટુંબ પણ આવી જાય અને એ સિવાયનું શરીર પણ આવી જાય, કુટુંબ પણ આવી જાય અને બાકીના સંયોગો પણ આવી જાય. એવા સંયોગો, એવા પરિગ્રાદિકને વિશે જીવને હજી રાગ છે, પણ એ રાગ નાની પુરુષના રાગ કરતાં વિશેષ હોય. પલ્લુ બેમાંથી કોનું નમે છે? નાની પુરુષ પ્રત્યે પણ રાગ છે અને પરિગ્રાદિક પ્રત્યે પણ રાગ છે, તો કયું પલ્લુ નમે છે? આ એક રાગ તપાસી લેવું જોઈએ. જો જ્ઞાની પુરુષ પ્રત્યેના રાગનું પલ્લું વધી જાય અને પરિગ્રહનો રાગ હોવા છતાં એટલો ગૌણ થઈ જાય તો ઓળખાણ થવાની સંભાવના છે. જ્યાં સુધી પરિગ્રહાદિકના વિશે રાગનું પલ્લું ભારે છે અને જ્ઞાની પુરુષ પ્રત્યેના રાગનું પલ્લું જરાક હળવું છે ત્યાં સુધી ઓળખાણ થવાની શક્યતા નથી. એ પણ બહુમાનને સૂચવે છે કે તારી અધિકતા ક્યાં છે તપાસી લે. એટલે આપણે એ વાત વિચારીએ છીએ કે જો આપણે મંદિર કરવું હોય તો ફંડ ફાળો કરીએ અને એમાં બીજા કેટલા લખાવે છે એના પ્રમાણમાં આપણે લખાવીએ. આપણી બરાબરીના હોય, આપણાથી વધારે આગળ હોય, એ કેટલા લખાવે? અથવા કોઈ આપણા કરતાં ઓછી શક્તિવાળા વધારે લખાવે તો એનો દાખલો ન લઈએ. એક તો એ વૃત્તિ રહી. અને ઘરે ઘરમાં જો દીકરીના લગ્ન હોય તો કાંઈ ફંડ ફાળો કરે નહીં. મંદિર માટે ફંડ ફાળો, દીકરીના લગ્ન માટે ફંડ ફાળો કરે છે. એમાં તો આપણું સારામાં સારું દેખાવ થવો જોઈએ. ભલે ગમે તેટલો ખર્ચ થઈ જાય પણ આપણો દેખાવ સારામાં સારો થવો જોઈએ. વેવાય ઉપર છાપ પડવી જોઈએ. સગાવાલાને સમાજ આવશે, આપણા ઘરે મહાજન આવે ને, એને છાપ પડવી જોઈએ. ત્યાં રૂપિયાની જગ્યાએ 125 રૂપિયો ભલે ખર્ચાઈ જાય એટલે એક નાની પુરુષને ઓળખી શકે એમ. એ રાગ છે, એ રાગ એવા પ્રકારનું જ્ઞાનને આવરણ કરે છે કે જે આવરણને કારણે જ્ઞાનીનું સ્વરૂપ પરખી શકાતું નથી, એની પહેચાન થતી નથી, ઓળખાણ થતી નથી. અમે પૈસાવાળા છીએ, મને આગળ બેસાડો. ગુરુદેવ બેસાડીને પછી ફટકા ચાપકા મારતા હતા. એમ છે, આગળ બેસવામાં માલ છે કે નહીં જરાક જોઈ લઉં. એ બીજું કારણ. ત્રીજું કારણ, લોકભયને લીધે આલોક સંજ્ઞાનું ત્રીજું કારણ છે. લોકભયને લીધે, પોતાની અપકર્તિ ભયને લીધે, લોકોમાં આપણી ચર્ચા થશે સમાજમાં, એટલે તમે ત્યાં જવા માંડ્યા, એમ કરીને પોતાને જે આબરૂ છે એ જાણે ઓછી થતી હોય એવો ભય રહે. અપમાન ભયને લીધે અથવા ત્યાં આપણું કોઈક માન નહીં હચવાવે, અપમાન રહેશે થશે તો માન નહીં હચવાય. ત્યાં અમુક અમુક એવા માણસો હોય છે કે અપમાન કરી લે છે, માટે આપણે ત્યાં જવું. એવા કારણોથી જ્ઞાનીથી વિમુખ રહેવું અથવા એમની ઉપેક્ષા કરવી, સત્સંગ ન કરવો, અપેક્ષા રાખીને સત્સંગ નહીં કરવો પણ ઉદાસીન થઈને ઉપેક્ષિત થવું, તેમના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ આજુબાજુવાળાને કેમ કહેતા નથી? આજુબાજુવાળા આવું કરે છે એ કેમ કહેતા નથી? એમના માનનારા આવું કેમ કરે છે? શૈલેષભાઈ, આ બધા ગોટા ઊભા થાય કે ન થાય? હે, એમનો વાંક જોવે છે. કોનો વાંક જોવે છે? એ કહેતા નથી એમનો વાંક છે. ઓલા કરે છે એનો વાંક છે, અને આ એને કહેતા નથી એનો વાંક છે. એટલે એને જ્ઞાનીમાં પણ દોષ દેખાય છે. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. આવા બધા પ્રકાર બને છે બધા બધાને, બધા જ્ઞાનીઓમાં આવા પ્રકાર. કેમ કે જ્યાં માણસો એકથી વધારે થઈ જાય ત્યાં એક સરખી ક્વોલિટીના કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે, અને જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. હું હોય તો આમ કરું, એ જગ્યાએ હું હોય તો આમ કરું. એ કેમ આમ કરતા નથી? પોતાને સમાન કલ્પના રહ્યા કરે છે વર્તનમાં, અથવા પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું અને શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. પોતાની કલ્પના પ્રમાણે નાનીના વિચારને પણ પોતાની કલ્પના પ્રમાણે મૂલવે. એમને એવો અર્થ આવડે છે, આપણને એથી સારો અર્થ આવડે છે. એમણે એક અર્થ કાઢે, આપણે બે ત્રણ અર્થ ત્યાંથી કાઢી શકીએ. અથવા એમના કરતાં વધારે સારો અર્થ પણ આપણને આવડે છે. એ પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું અને શાસ્ત્રનું તેમના વચનોનું તોલન કરવામાં આવે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચન આદિ જ્ઞાન મળવાથી, સૂક્ષ્મ જ્ઞાન થોડું મળ્યું હોય પુસ્તકો વાંચીને, ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે, પોતાનું જ્ઞાન આગળ કરે. મને આમ લાગે છે, આપણે વાંચ્યું છે પણ મને આમ લાગે છે, પોતાની વાતને આગળ કરે અને આગ્રહ સેવે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિશે સમાય છે. બાકીના જે દોષ લખ્યા એ હું સમજુમાંથી એ બધા નીકળ્યા છે, એટલે એની અંદર એ સમાઈ જાય છે. એવા પ્રકાર પણ ઊભા થાય છે, અને એ ત્રણ દોષનું ઉપાદાન કારણ એટલે મૂળિયું એવો તે એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. એ સ્વચ્છંદમાંથી બધા ઊભા છે. હું સમજું છું ત્યાંથી સ્વચ્છંદ ઊભો થયો, અને તેમનું નિમિત્ત કારણ અસત્સંગ છે. તેમનું નિમિત્ત કારણ અસત્સંગ છે. કેમ એવા દોષ થયા? કે જેનો સંગ ન કરવો જોઈએ એનો સંગ જીવ કરે છે, એમાંથી એ દોષ થયા વિના રહેશે નહીં. બહુ સરસ ધ્યાન એ ખેંચ્યું છે કે સંગ કોઈનો પણ કરો તો બહુ જ સંભાળીને, નહીંતર સંગનો રંગ ચીડ્યા વિના રહેશે નહીં. એ પરિસ્થિતિ આવે છે. સવળું હોય તો સવળો લાભ થાય છે, અવળો હોય તો અવળું નુકસાન પણ થઈ જાય. હવે જેને પત્ર લખ્યો છે, કોને લખ્યો છે આમાં મળતું નથી આપણને, પણ હવે બહુ સ્પષ્ટ જરાક ભાર દઈને કહે છે, જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પણ પ્રકારે કાંઈ પણ પ્રાપ્તિ થાવ, ગમે તેમ કરીને અમુક અંશે પણ પ્રાપ્તિ થાવ, એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી. મારે કાંઈ તમારી સાથેની કોઈ સ્પૃહા નથી, કોઈ અપેક્ષા નથી તમારા પાસેથી, ફક્ત તમારું કલ્યાણ થાય એટલો ભાવ રહે છે. એવો હું, નિષ્પ્રય એવો હું એમ કહે છે. તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું, આ પત્રમાં ચોખ્ખું લખું છું. અને તે એક ઉપર જણાવેલા દોષો જે હજુ તમને જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, એ દોષનો પ્રેમ તમને વર્તે છે એમ કહે છે. ઠીક, હું જાણું છું ને હું સમજું છું, એ દોષ ઘણીવાર વર્તવામાં પ્રવર્તે છે. અસાર એવા પરિગ્રાહકને વિશે પણ મહત્તાદીની ઈચ્છા રહે છે, એને લઈને મહત્તા મારી. અસાર એવા પરિગ્રાહદી, તેને લઈને મારી મહત્તા, એને લઈને મારી મોટાઈ, એ વગેરે જે દોષો, તે ધ્યાન જ્ઞાન એ સર્વનું કારણ. જે જ્ઞાની પુરુષ, જ્ઞાન ધ્યાનનું સર્વનું કારણ એ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાએ અનુસરવું, એને અડાવે છે. આ દોષ અડાવે છે, એની આજ્ઞા નહીં પાળવા દે. માટે જેમ મને તેમ આત્મવૃત્તિ કરીને, આત્મકલ્યાણની વૃત્તિ કરીને તે ઓછા કરવાનો પ્રયત્ન, આત્મકલ્યાણની બળવાન ભાવના એ દોષને ટાળશે. અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું, લોકોની ઉપરથી નજર ખસેડી નાખવી, એ જ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ, કેવું ચોખ્ખું લખે છે. જેને પત્ર લખ્યો છે એના ઉપર ઘણી કરુણા કરી છે. એવા શબ્દો વાપર્યા, હું આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું કે હજી તમને આ દોષ પ્રવર્તે છે. જ્ઞાની પુરુષ જ્યારે દોષ દર્શાવે કે આ ફલાણો દોષ તમને વર્તે છે, તે કારણે તમને કલ્યાણને વિશે પ્રતિબંધ છે, તે દિવસને તે ઘડી ધન્ય સમજવી. કેમ કે પોતાનું ધ્યાન ગયું નથી અને એ ધ્યાન દોરે છે, તો નક્કી હવે એ નીકળી જશે, એ જવાની તૈયારી થશે, અને એ એમનો પરમ ઉપકાર છે કે એ વાત એ કરે છે, સાચી સલાહ આપે છે. પાત્ર જીવ હોય ઘણો ઉપકાર માને, અપાત્ર જીવ હોય એને દુઃખ લાગે, માને મને આવા દોષની વાત કરે છે, મારામાં આવા દોષ છે એવી વાત કરે છે. એમ તો એમનામાં કંઈક તો હશે જ ને એમ કરીને પછી એને આવ્યા વગર, જ્યારે રણગમો થાય ત્યારે કાંઈ ને કાંઈ સામે આવ્યા વગર એને સીધું સામે છોડે. પછીનો પત્ર તો ઉપકાર સ્તુતિનો છે. હવે 522 જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થવાના કારણો પત્ર આવી ગયો. ઓળખાણ થાય તો કેવા પરિણામ થાય એ ટેલી કરવા માટેનો આ પત્ર છે. વચ્ચેનો એક વાત વિષય રહી જાય છે, પણ આપણે સ્વાધ્યાયમાં ચાલી ગયેલો, 674 કે જેમાં જ્ઞાની પુરુષની ઓળખાણ થાય. આપણે સુરત લીધેલો હતો, સુરતમાં લીધેલો, સુરતમાં એક પત્ર સાથે અહીંયા શિબિરમાં લીધેલો. વિશેષ સત્સમાગમ થયે તો સારું, શુભ કર્મના ઉદયથી જો હોનાર સારું હોય, વિશેષ સત્સંગ હોય અને દ્રઢ મોક્ષેચ્છા એટલે પૂર્ણતાનું લક્ષ થયું હોય અને એમને જે ઉપદેશ જ્ઞાનીનો પ્રાપ્ત થાય એનો અમલ કરવાના અમલીકરણનો ઉત્સાહ અને પુરુષાર્થ વર્તતો હોય અને અંતરાત્મ વૃત્તિ, આત્મામાં અંતર્મુખ થવાની વૃત્તિ, બાહ્ય ભાવો અને બાહ્ય લક્ષણોનો મહિમા ખલાસ થઈ ગયો હોય, સૂક્ષ્મ જ્ઞાનનો ત્યાગનો, બાહ્ય ત્યાગનો, બહિરાત્મ વૃત્તિ છૂટી હોય, અંતરાત્મ વૃત્તિ પ્રગટ થઈ હોય તો એ જ્ઞાની પુરુષને એનું ખરેખરું ઓળખાણ થાય છે. એ ઓળખાણ થાય છે ત્યારે જીવના પરિણામ કેવા થાય એ વિશે 522માં પહેલાં લઈ લીધું, 674 બરાબર. પણ આટલા મુદ્દા છે એની અંદર, સંક્ષેપમાં આપણે જે લીધા કેટલા મુદ્દા છે. આ પત્ર છે અંબાલાલભાઈ ઉપરનો. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મોળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે. એ ચાર જે પ્રકૃતિ છે, ક્રોધ માન માયા લોભની, ચારિત્ર મોહની આ પ્રકૃતિ છે, એમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલાં એનો પ્રકાર અનંતાનુબંધીનો હોય છે. એના કુલ ચાર ભેદ લીધા છે શાસ્ત્રકારે, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન વર્ણિ, અપ્રત્યાખ્યાન વર્ણિ અને સંજલન. એમાં ચોથા ગુણસ્થાન પહેલાં સર્વજીવો પહેલાં ગુણસ્થાને હોય છે અને એને અનંતાનુબંધીની ચોકડી ચારે કશાય વર્તતા હોય છે. તો એ જાય છે તો અનુભવ થતા જાય છે, પણ એ પહેલાં શું થાય, પાત્રતાના કાળમાં શું થાય, એ મોળા પીડ્યા વિના ફિક્કા પડી જાય. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધમાન માયાલો મોળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બને અનુક્રમે તે પરીક્ષણપણાને પામે છે. એ મોળા પડે પડે ને પડે જ, ઓળખાણ થાય ને મોળા ન પડે એવું બને નહીં એમ કહેવાય છે. અને આગળ જઈને ક્ષીણ રીતે નાશ પામશે, અનંતાનુબંધી છૂટી જશે એને જ્ઞાન દશા આવશે. આ પહેલો લાભ આ છે, ઓળખાણ થઈ કે અનંતાનુબંધી એકદમ પાતળા પડી જાય છે. ઓળખાણ થઈ જ્ઞાની પુરુષને લાભ અહીંયા થાય છે, પોતાના આત્માને ઉપાદાનમાં લાભ થાય છે. મોળા પડે પાતળા પડે એનો અર્થ એ છે કે એનું બળ તૂટે છે. એ બળવાન પ્રકૃતિ છે, અનંતાનુબંધીની પ્રકૃતિ છે, એ બળવાન પ્રકૃતિ છે, એનું બળ ઘટી જાય છે પછી એ નાશ પામે છે. પહેલાં બળ ઘટે પછી નાશ પામે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ તેનો મતાભિગ્રહ, દુરાગ્રતા આદિ ભાવ મોળા પડવા લાગે છે. હવે પ્રોસેસમાં હોય, જેમ જેમ ઓળખાણ થાય છે એનો અર્થ શું છે કે પરિચય કરતાં જેમ જેમ સમાધાન આવતું જાય, અંદરની મૂંઝવણોનું સમાધાન આવતું જાય, તેમ તેમ પહેલાં વિશ્વાસ આવે છે, બૌદ્ધિક સ્તરથી વિશ્વાસ આવે છે અને એ ત્યારે પોતાનો જે આગ્રહ હોય છે, પહેલાં પૂર્વાગ્રહ હોય છે, એમાં બે પ્રકાર લીધા છે, મત અભિગ્રહ અને દુરાગ્રહ. એટલે કેટલાક વિચારો પોતે ફિક્સ કરી રાખ્યા હોય, અથવા ધર્મમત સંબંધી પણ અમુક આગ્રહ રહી જતો હોય, એ બધો સંપ્રદાય બુદ્ધિનો આગ્રહ પણ છૂટી જાય, અને બીજા પ્રકારના અનેક પ્રકારના જે પૂર્વગ્રહ અને દુરાગ્રહ હોય એ પણ મોડા પડ્યા વિના એટલો હળવો થઈ જાય. જ્યાં જ્ઞાની પુરુષની ઓળખાણ થાય ત્યાં એટલો હળવો થયા વિના રે. અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે, સહેજે સહેજે પોતાના દોષ દેખાવા માંડે છે, ચિત્ત એ બાજુ સહેજે વળવા લાગે છે. હું મને કેટલું નુકસાન કરું છું, મને વર્તમાન પરિણામમાં નુકસાન કેમ થાય છે, એ વાત ઉપર એનું વજન ગયા વગર રહે નહીં. હજી તો જ્ઞાની પુરુષને ઓળખે છે ત્યાં આ બધું થવા માંડે છે. હું એટલું મળવું ન પડે, ઓળખાણથી જેટલું મળવું પડે એટલો મળવું ન પડે. યથાર્થ ઓળખાણ ન હોય તો એની જે ભક્તિ યથાર્થ બહુમાન આવવું જોઈએ એવું યથાર્થ બહુમાન ન આવે, એટલે એ પ્રકારમાં ફેર પડે છે. પછી જે બહુમાન આવે છે એમાં પણ એક પ્રકાર કંઈક ઠીક છે અને એક પ્રકાર બરાબર નથી. નિષ્કામપણે જો બહુમાન એટલે ભક્તિ કરે છે તો એક પ્રકાર કંઈક ઠીક છે, પણ સકામપણે કરે છે તો અનંતાનું મંદિર અને દર્શન મંદિરની તીવ્રતા થાય, નિષ્કામપણે કરે તો મંદતા થાય. એમાં બે ભેદ છે પાછા, એ પણ વિચારવા જેવું છે. પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે, વિકથાદિ ભાવમાં નિરસપણું લાગે છે. આત્મકલ્યાણને છોડીને જેટલી બધી ચર્ચાઓ થાય તે બધી વિકથા છે, એ એને જરાય ગમતી નથી. વિકથામાં આમ તો શાસ્ત્ર અનુસાર તો ચાર પ્રકારની વિકથા લીધી છે, રાજકથા સૌથી મોટી રાજકથા છે, પોલિટિક્સ, હું દિલ્હીમાં આમ થયું, યુપીમાં આમ થયું, ગુજરાતમાં આમ થયું, મહારાષ્ટ્રમાં આમ થયું, આવો કાયદો બરાબર છે ને આ કાયદો બરાબર સરકારનો નથી, એ બધી રાજાની રાજકાજ સંબંધીની કથા તે બધી વિકથા છે. રાજકથા સ્ત્રી કથા એ પણ વિકથા છે. ભોજન કથા ભોજનમાં આ વસ્તુ બહુ સારી લાગે ને આ વસ્તુ બહુ સારી બને છે ને આ કંપનીનું આ બહુ સારું બનાવેલું આવે છે, આવું સરસ બનાવવામાં હોય તો આ રીતે આવું બનાવવું જોઈએ ને કંઈક પ્રકારે, એને એ દુનિયા છે આખી, સ્વાદની પણ આખી દુનિયા દુનિયા છે. હે હા, એ બધો અહીં જ આવે છે ને, એમાં ક્યાં આત્મજ્ઞાનની વાત આવે છે? છાપામાં ટીવીમાં કંઈ આત્મકલ્યાણની વાત થોડી આવે છે? આમ તો આત્મકલ્યાણને છોડીને બધી કથા તે વિકથા છે. એમના આ ચાર ભેદ છે, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા અને ચોર કથા. ચોર કથા એટલે છળ કપટ માયાચારી હોશિયારી જગતમાં લોકો કહે છે, હું એ બધી જે કથા છે એ પણ આત્માને નુકસાન કરનારી છે. શું કહેશો? એ વિકથા આદિ ભાવમાં નિરસપણું લાગે છે, કંટાળો આવે એવી બધી વાત ચર્ચાય, ત્યાં કંટાળો આવે. આ ક્યાં માંડી અહીંયા, આપણે શું લેવા દેવા છે એમ થાય, મફતની આ ચર્ચા માંડી છે, આ તો નબળા બેઠા નુકસાન કરવાની વાત છે એમ લાગે. નિરસપણું લાગે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે, ઘૃણા થાય, એના પ્રત્યે ઘૃણા થઈ જાય, જુગુપ્સા ઉત્પન્ન થાય છે. અને જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિશે અનિત્યાદિ ભાવ દૃઢ કરે છે. શું કહે છે, એવી સરસ વાત કીધી છે કે અનિત્યાદિ ભાવના જે સંયોગો છે પોતાના, તે અનિત્ય છે. શરીરથી માંડીને બધા સંયોગો અનિત્ય છે. એની અનિત્યતા ચિંતવવા, બળવાનપણે ચિંતવવા માટે જ્ઞાની પુરુષ પાસેથી સાંભળ્યું છે, તેના કરતાં પણ વિશેષ બળવાન પરિણામથી પોતાના સંયોગો, પાંચ વિષય પાંચ ઇન્દ્રિયના વિષયોને રૂપ જે સંયોગો છે, એની અનિત્યતાને બળવાનપણે દ્રઢ કરે છે. આ ઓળખાણ થઈ વૈરાગ્ય વધે છે એમ કહે છે. શું વૈરાગ્ય વધે છે? એમ નથી કે પહેલા સ્ટેજમાં આવે ત્યારે જ આ પાછું અનિત્યાદી ભાવના ચિંતવે અને પરિભ્રમણનો ભય ઊભો થાય, એ તો ચાલુ જ રહેવાની છે. મુનિપણા સુધી 12 ભાવના લીધી છે. શું મુનિદશામાં પણ 12 ભાવના ચિંતવન છે. મુમુક્ષુ તો જ્ઞાની પુરુષ પાસેથી સાંભળ્યું છે, એથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિ એટલે સંયોગો એને વિશે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. અર્થાત સત્પુરુષ મળે, ઓળખા મળે, તે ઓળખાણ થઈ તો જ મળ્યા કહેવાય, નહીંતર મળ્યા બીડા નથી. અર્થાત સત્પુરુષ મળે, આ સત્પુરુષ છે એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો, તેમ રક્ત ત્યાર પછી રહેતો નથી. પહેલાં જેવા પાંચ વિષય ઇન્દ્રિયના વિષયમાં જે રસના પરિણામ થતા હતા, એ રસના પરિણામ નાની પુરુષને ઓળખ્યા પછી ફેર પડી જાય છે, રસ રસ તૂટી જાય છે. નાની પુરુષની ઓળખાણ પછી એ રસ તૂટી જાય છે અને એનું પરિણતિ દેખાય ગયું ને, એ પરિણતિ દેખાણી એટલે અહીંયા એની અસર આવે છે. એ રસ મોળો પડી જાય છે, વિભાવ રસ મોળો પડી જાય છે. હા, પહેલાં પણ મોળો પડે છે ને પછી વિશેષપણે મોળો પડે છે. એ બધું તો ઓળખાય પણ નહીં, તો નિર્મળતા જ આવે ને. આ તો શું કહે છે, પહેલાં જે રસ હતો એના પણ કરતાં વિશેષ ઘીટો એમ કહેવું છે, એમ લેવું છે. શું સત્પુરુષને જાણ્યા એટલે ઓળખા પહેલાં, પ્રથમ એટલે પહેલાં જેમ આત્મા પંચ વિષયાદિને વિશે પરિણમતો હતો, રક્ત રસ રસ લઈને આવતો હતો પરિણામ, તેમ રક્ત ત્યાર પછી રહેતો નથી, એ રસ તૂટી જાય છે. અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવો એવા વૈરાગ્યમાં જીવ આવે છે, એ રસ ઘણો મોળો પડે એવો વૈરાગ્ય આવે છે, એ ઓળખાણનું કારણ છે. અથવા હવે લીધું છે, કાલે વાત લીધી હતી આપણે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. યોગ થયો એટલે ઓળખાણપૂર્વકની વાત લેવી, જેને ઓળખાણ થઈ તો નિર્વાણ પદનો અધિકારી થયો, એને આત્મજ્ઞાન દુર્લભ ક્યાંથી હોય એમ કહે છે. એને આત્મજ્ઞાન દુર્લભ છે? આમ જુઓ તો અનંતકાળે દુર્લભ એવું આત્મજ્ઞાન છે, એ સત્પુરુષ મળ્યા પછી અને એમની ઓળખાણ થયા પછી કાંઈ દુર્લભ નથી. દુર્લભ હોવા છતાં સુલભ થઈ જાય છે, એટલો મોટો પ્રભાવ ઓળખાણનો છે. સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. તથાપિ તથાપિ એટલે શું છે કે યોગ થયો, તો યોગ થયો ત્યારે કેવા પરિણામ થયા કે તે સત્પુરુષને વિશે, એમના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં. ભક્તિ એટલો શબ્દ નથી લીધો, પ્રીતિ ભક્તિ થાય નહીં. ત્યાં સુધી જીવમાં આત્મવિચાર પણ ઉદય આવવા યોગ્ય નથી. આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર યથાર્થપણે નથી થયો. શું એમના પ્રત્યે પ્રીતિભક્તિ થવી જોઈએ, એમના વચનો પ્રત્યે પણ પ્રીતિભક્તિ થવી જોઈએ, આશયને વિશે તો થયા વિના રહીએ નહીં. જો એમ ન થાય તો ભલે ગમે એટલું સાંભળે, એટેન્ડ કરે છે, પણ આવા પરિણામ ન થાય તો ખરેખર એને આત્મકલ્યાણનો આત્મકલ્યાણનો વિચાર ઉદય થયો છે, આત્મકલ્યાણના વિચારનો ઉદય થયો છે એ વાત પણ અમને લાગતી નથી. હજી એને ખૂટતું નથી, આત્મકલ્યાણ સુજ્યું નથી. આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી, અને સત્પુરુષનો તે જીવને યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ પણ કહેવું કઠણ છે. મોક્ષ છે એને સાંભળે છે એને એને આ એના ઉપર જજમેન્ટ લખ્યું છે કે જો ખરેખર એમના વચનને વિશે, આશયને વિશે એમના પ્રત્યે પ્રતિભક્તિ ન થાય તો પછી એ સત્પુરુષનો એને યોગ થયો છે એ વાત પણ અમે સંમત કરતા નથી. એવું એને એને પણ એવું ન ભાસ્યું હોય કે મને સત્પુરુષનો યોગ થયો છે અને હું વળગી રહું, એવું એને પણ ભાસ્યું નથી. નહીતર તો આમ બને નહીં, ઉપેક્ષા ભાવ આવે નહીં. એટલે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ પણ કહેવું કઠણ છે. એટલે ખરેખર ભાસ્યું નથી એમ વાત છે, એ વાત એને લાગુ પડતી નથી. પછી પણ નીચેના પેરેગ્રાફમાં બીજા ફેરફારો શું પરિણામમાં થાય છે એ પણ થોડો વિસ્તાર કરતો છે.
જય 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 મંદર ભગવાન જય જય રામ ગોપાલ મુનિ કાંડો.